તારીખ 26/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 777 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 453
તે ઘણું દુષ્કર છે. અહીંયા પણ એ સમજી શકાય એવું છે કે ધર્મનો વિષય આટલો સુસ્પષ્ટપણે સામે, સમજણની સામે, સમજણના પટ ઉપર આવવા છતાં ધર્મનો પુરુષાર્થ કેટલો દુષ્કર છે. સમજણમાં તો આવે છે, મનુષ્ય થાયમાં બહુ ઓછા જીવોને આ વિષય સમજણ પૂરતો સામે આવે છે. અબજોમાંથી કેટલાક જીવોને આવે છે, અને એમાં એવું સામે આવ્યા પછી પુરુષાર્થ તો કોક જ જીવ પાડે છે. પુરુષાર્થ નહીં ઉપડવાનું કારણ અહીંયા પણ જો તપાસવામાં આવે તો એ છે કે એ જે કસાયના વમણમાં ગૂંચવાયેલો છે, અટવાયેલો છે, અને એ ગતિ કસાયના પરિણામની ગતિની અંદર જે ફસાયેલો છે, ત્યાંથી છૂટીને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રત્યે પરિણામને લીધી શકતો નથી. આ તો અહીંયા પણ દેખાય, જ્યાં મનુષ્ય ગતિ છે ત્યાં પણ આ પ્રકાર અનુભવ ગોચર થાય છે. તો એ સિવાયની બાકી ત્રણ ગતિ, કે જે ત્રણ ગતિ કસાય વિશેષનું જ ફળ છે, વધી ગયેલા કસાયના ફળમાં બાકીની ત્રણ ગતિ છે એમ છે. દ્વેષ વધતા નારકીમાં ગયો છે, રાગ વધતા દેવમાં ગયો છે, ભલે પ્રશસ્ત રાગ છે, અને માયાના પરિણામ વધતા એ દ્વેષમાં ગયો છે. કુદેવાદીને માનવાનું, શ્રદ્ધવાનું ફળ, કુદેવાદીને શ્રદ્ધવાનું ફળ તેવી જ ગતિ છે. કેમ કે એને પોતાના સિદ્ધાર્થ સ્વરૂપ તરફ જવા માટે એને આગોડાઈ કરીને વિશેષ બાધક કારણને એને કહ્યું છે.
બરોબર.
એટલે તીવ્ર પુણ્ય અને તીવ્ર પાપ ન કરે તો સામાન્યપણે એ મનુષ્ય નથી. એને ઇડેન્ટિટી આ રીત મનુષ્ય હોય, નારકીમાં જવાના પાપ ન કરે, એટલા પુણ્ય ન હોય કે દેવલોકમાં જાય, મનુષ્ય થવાનો તો પ્રશ્ન છે જ. એ બહુ ભાગતી સ્વાધ્યાય આદિ એને કઈ હોય નહીં, આખો દિવસ કુટુંબ પરિવારને ઉદયને સંભાળવામાં રહી જાય. 24 કલાક દેવમાં જવાના પુણ્ય હોય નહીં, કેમ કે સ્વાધ્યાય દેવાનું પ્રકારના ભાવ એને આવે નહીં. અને આર્ય હોય એટલે દારૂનો સેવન એટલે નારકીમાં જવાના પરિણામ ન હોય. જાતે ભેટ જરૂરી નથી છે, આ ભલે મોટો શીખ્યો હોય પણ દીવો ઓરવા છે, કાગડા કૂતરા ભેટ જરૂરવાના મનુષ્યના તિર્યંશ માંથી જાય, પણ મનુષ્યમાં પણ જે જીવો વિશેષ પરિણામમાં આવે છે, મનુષ્યમાં અનેક જીવો એવા આવે છે કે શુભ પરિણામમાં આવે છે, એને દેવગતિ થાય છે. અને તિર્યંશ માંથી પણ દેવગતિ થાય છે.
અહીંયા તો અલ્પ હોય, કુદેવાદી નો તો સંયોગ વધારે હોય. અત્યારે જોવામાં કુદેવાદી નો સંયોગ વધારે
હોય. અહીંથી તો મોટા ભાગે તિર્યંશ ગતિ માં જાય, મોટા ભાગે તિર્યંશ માં તો શું છે કે જીવોની સંખ્યા બહુ બધી છે. બીજી ત્રણ ગતિમાં કોઈ પણ કાળે વિદ્યમાન જીવો છે તેના કરતા તિર્યંશ ગતિમાં જે સંખ્યા છે બહુ મોટી છે. એટલે ત્યાંથી ઘણા જીવો ત્યાં આવે છે ને, ઘણા જીવો ત્યાંથી બહાર લેવા દીધા જાય છે. ત્યાં આવાગમન નું જે સેલ્ફેર છે એનું વોલ્યુમ પણ મોટું છે, એનું કદ પણ મોટું છે, કેમ કે ત્યાં સંખ્યા મોટી છે. એટલે ત્યાં આવન જાવન નો પ્રકાર પણ મોટો રહે છે, પ્રવાસ પણ આવવાનો મોટો ને જવાનો પણ મોટો, એવું કેમ કે ત્યાં સંખ્યા જ મોટી છે. ઉપરના દેવલોકમાં જવાના સંતો ખૂબ જીવને હોય છે, દ્રવ્યુક્તિ હોય તો નવમી દ્રવ્યુક્તિ જાય એવા બહુ ઓછા દિવસ. છતાં મનુષ્યતા દેવોની ચિંતા ઘણી છે, છતાં મનુષ્ય કરતા દેવોની મનુષ્યની મનુષ્ય સંખ્યા છે, દેવો અસંખ્યા છે. એમાં બધાને યોગ નથી મળતો, કોઈક જીવને એવો ભાવ થાય છે, કોઈ કોઈ દેવોને એવો ભાવ થાય છે. ત્યાં જે સંખ્યા છે એમાં બધા કઈ સાંભળવા જાય છે દેવલોકને એવું નથી, પણ સામાન્ય રીતે જે સમ્યક દ્રષ્ટિ દેવોના સંગમાં હોય છે જો ત્યાં પણ સંગનો આટલો લાભ છે, એ જીવોને એ પ્રકાર ઉભો થાય છે. ભલે પોતાની ત્યાં જતું હોય પણ સંગત જો સારી હોય તો ત્યાં એને એ લાભ મળે છે, અથવા એ પ્રકારનો એનો પુન પણ આવે છે. બે વાત છે, જેમ કે શકરેન્દ્ર છે, સૌધર્મ ઇન્દ્ર છે, એ પોતે સમની દ્રષ્ટિ છે, એક અવતારી છે મનુષ્યને ભગવાનના સમોકરણમાં, ભગવાનના કલ્યાણ કહું જેવા એની સાથે મોટો દેવોનો સમૂહ હોય છે, કુંડવન છે ને, હવે એને એના નીચે કુંડા ગુમા 32 લાખ વિમાનો છે, દેવના વિમાનો, અને એક એક વિમાનના અસંખ્ય દેવો છે. આખા દેવલોકમાં કેટલા દેવા છે? એક એક તો એક ભાવનગર નો નગરપતિ થાય તો એમ થાય હિન્દુસ્તાન નો રાજા થાય, આટલા
આખા હિન્દુસ્તાન નો રાજા,
આટલી કરોડ ની વસ્તીમાં મોટો પ્રાણી, જે મનુષ્ય સંખ્યા છે પણ એના એક એક વિમાન નો અસંખ્ય દેવો છે,
32 લાખ
વિમાન. છતાં એ એમ જોવે છે કે મારે આને સ્વામી સંબંધ નથી, મારે ને આને કાંઈ
સ્વામી સંબંધ નથી,
સ્વામી સંબંધ નથી, હું એનો સ્વામી છું ને એ મારા અનુચર છે એમ જોતા
નથી.
જયારે જયારે ભગવાન પાસે જાય છે તો એમની સાથે મોટી સંખ્યામાં એના સંગમાં રહેલા, એની નજીકમાં રહેલા જીવોને એ તક મળે છે, એ પણ ભગવાનનું નામ સાંભળે એમ બને છે. એવી રીતે ત્યાં સ્વભાવનો બિલકુલ અવકાશ નથી પણ લગભગ અવકાશ નથી.
બરોબર,
અહીંયા ભાવની નિષ્ઠ હોય, કસાયનું પ્રબળપણ કેવું છે ત્યાં પણ, કે અહીંયા ભાવલિંગી સંત હોય, કુંકુંડાચાર્ય જેવા સમર્થ આચાર્ય દેવલોકમાં ગયા છે, ત્યાં ચોથા સ્થાનથી આગળનો પુરુષાર્થ નથી. અવિરત સમ્યક દ્રષ્ટિ છે, અણુવ્રત નો એક અણુવ્રત સમ્યક પ્રકારે ત્યાં એને અંગીકાર કરવાનો
નથી,
એટલી સ્વરૂપ સ્થિરતા નથી, રૂપ સ્થિરતા થાય ત્યારે અહીંયા અણુવ્રત લાગુ પડે છે. પ્રતિજ્ઞા લઈ લે અણુવ્રત ની કે મહાવ્રત અણુવ્રત ના મહાવ્રત પાડ્યા એના સાગરોપમ ના આયુષ્ય એ સાગરોપમ સુધી જે ચોથા સંસ્થાન ને બહાર નહીં નીકળી શકે કોઈ પણ સરવાર સિદ્ધિ ના તીર્થંકર નો જીવન 33 સાગર સ્થિતિ શાંતિ ના સંતો ના સર ના ત્રણ તીર્થંકરો તો સરવાર સિદ્ધિ માં કહેવાય સાગર નો સરવાર સિદ્ધિ માં ચક્રવર્તી કામદેવ ને તીર્થંકર નું પુણ્ય લઈને આવ્યા છે. ત્રણ પ્રકાર નું પુણ્ય પણ ત્યાં ચોથે થી બહાર નહીં નીકળી શકે. આ પૂર્વ સંસ્કાર શું કામ કરે છે? પૂર્વ સંસ્કાર તો બે છે, શુભનાય છે અને શુભનાય છે. જોર કરી દઉં શુભ જો શુદ્ધતા નું જોર શું આપતો તેઓ ના લે. પણ આયુષ પૂરું થાય ત્યાં સુધી માં એક નું જોર નથી કે અંતર્મુખ પણ એક સ્થિર રહે. શુદ્ધોપયોગમાં તો ક્ષણે ક્ષણે આવતા હતા પણ અંતર્મુખ સ્થિર રહે એક સાથે બે ઘડી એટલું જોર નથી. શુભ નો ઘણો બધો મહાવૃત આદિનું પાલન છે. અબજો અસંખ્ય અબજ વર્ષ સુધી
ઝેર પડી ગયું
ચોથા ગુણથી બહાર નો પુરુષ અંદર માં પ્રગટ શુદ્ધાત્મા ને પરિણતિ અને વેદન ની ધારા હોય તો એવી પરિસ્થિતિ કુદરત ના જન્મી થાય પરિસર આવી થાય તો પ્રશ્ન એ જીવો ત્યાં લાંબા આયુષમાં પડેલા ધર્મી જીવો ત્યાં એને એવો વિકલ્પ આવે છે કે ક્યારે મનુષ્ય થઈએ ક્યારે સ્વરૂપને સાધીએ અને ક્યારે આપણા અમારા પરિપૂર્ણ આનંદમાં પ્રણમી જઈએ એવી ધારણાને મનુષ્ય ભવની થાય છે. એટલે દેવોને પણ પ્રિય એવો આ ભાવ છે. સમય દ્રષ્ટિ દેવોને આ પ્રિય છે. બીજું કહેતા નથી એમ કોઈ પ્રશ્ન પૂછે કે દેવાનું પ્રિય એમ વાત નથી આમ વાત છે એને દેવાનું પ્રિય એમ કહેતા કે તમે જે ભાવમાં આવ્યા છો તો દેવોને એમ પ્રિય છે દેવોને પ્રિય છે એવા ભાવમાં ધર્મ સમજવા માટેનો બહુ સુગમ પર્યાય છે. ચારેય ગતિમાં ધર્મ પ્રાપ્તિ માટેનો એકદમ સુગમ પર્યાય છે. જો ધર્મ ન સમજે એનું મનુષ્ય પણ મળવા છતાં જે ધર્મ ન સમજે તો મનુષ્ય પૂરું હારી જાય છે. જો ધર્મને લાવે અંતર પ્રયત્ન ન કરે તો મનુષ્ય પણ હારી જાય. અનંત કાળે મનુષ્ય થવાનો અવકાશ મળતો નથી. જે તક મળી એ તક નો સદુપયોગ કરવાને બદલે જે દુરુપયોગ કર્યો જાણી બુજીને જાણી બુજીને કેમ પડે પણ એને વિવેક કરવાની જગ્યા છે. અહીંયા બરાબર વિવેક કરે છે જ્યાં જ્યાં એની તકલીફની પ્રયોજન હોય છે બરાબર જે વિવેક કરે છે એમ નથી કે વિવેક નથી કરતો એનું પ્રયોજન હોય ત્યાં વિજિટ કરે છે. અને ધર્મના વિષયમાં સત્યને ગૌણ કરે, અસત્યને મુક્ત કરે, તો એ પ્રકારના મનુષ્ય પણ હારી જાય. અનંતકાળ પાછો ફરીને મનુષ્ય થાય, ન થાય, અનંતકાળ સુધી ન થાય, એવી કુદરતની પરિસ્થિતિ આવેલી તકને
ગુમાવી
તક ઝડપી લેવી એમ જવું, એમાં ઉતાવળ રાખવી, એની ચટપટી લગ્ન છે લાગવી, કેમ કે આ તો પાણીનો સરપોટો થાય એમ જેવું છે. પાણીનો સરપોટો ફૂટતા વાર નહીં, અનંત કાળના આયુષના પરિણામ પાસે કેટલું છે કે વીજળી ના ધબકાર આવી ગયા. એમ કે વીજળી ના ધબકારે ફળમાં દોરો કરવો છે, એની કેટલી તૈયારી કરવી
જોઈએ.
ઝબકારો થાય, ફળ અને દોરો બે તૈયાર રાખ્યા હોય તો ફળો વહી જાય, પણ ફળ ગોતવા જવાનું હોય, દોરો ગોતવા જવાનો હોય તો
ઝબકારો પૂરો થઈ ગયો.
ઝબકારા
બીજા કામે અમારે કરવાની,
બીજા કામ કરી કરીને તો કાળ થાય છે. તારા કામ પૂરા ત્યાં અનુભવ પ્રકાશ દ્રષ્ટાંત આપે છે. એક માણસને એવી આદત એ પડેલી કે નવા નવા ઘંટડા ઉભા કરે અને ઘર બનાવવા માટે એક ઘર બનાવીને પાછો એ છોડીને વળી બીજો ઘંટડો ઉભો કરે. ભીખ દિવાસ એમ એ નવા નવા ભૂંટલા કરે જ જાય છે, ક્યાંય ખરીને ઠામ થતો એમ. આ જીવો 84 લાખ ઉંમરમાં ઉપજીને જે તે સંયોગો છે, એ સંયોગોમાં મારે આટલા બધા કામ છે, આ બધા કામ હું કરું એમ કામ કરું કામ કરું કામ કરું કામ કરું પાછળ સમયને
બરોબર.
એના હાથમાં કઈ આવ્યું
નહીં,
ઘરના ઘૂંટડા ઉભા કર્યા ને સરખા કર્યા ને એને રંગરોગાન કર્યા ને બધું કર્યું, એને કઈ કામમાં આવ્યું
નહીં બરોબર.
જો ધર્મ ન સમજે અને જો ધર્મરૂપ પરિણમન ન કરે તો મનુષ્ય પણ હારી જાય. જો ધર્મ ન સમજે તો મનુષ્ય પણ હારી જાય છે. અનંત વાર મનુષ્ય પણ પામે પણ આત્માની દરકાર નથી. મનુષ્યપણું જીવ હારી જાય છે. આવું મનુષ્યપણું પણ પરિભ્રમણના કાળમાં અનાદિથી વર્તમાન સુધીમાં જીવ અનંત વાર પામ્યો, પણ એને આત્માની દરકાર ન કરી, સ્વરૂપ પ્રાપ્તિની દરકાર ન કરી, તેથી પાછો સંસારમાં જ રખડ્યો, અનંતકાળ રખડ્યો. અત્યારે દરકાર નહીં કરે, ઉપેક્ષા કરશે તો વળી પાછો સંસારમાં
રખડશે.
અનંતકાળ રખડવાનો પસંદ છે. માટે આત્માની સમજણ કરી લેવા જેવી છે. ગુરુજી શ્રી પ્રવચનમાં આ વાત પર બહુ વજન આપ્યું છે. પોતે જે વાત સમજાવવાનો વિકલ્પ રહ્યો, એ વિકલ્પ અનુસાર જે પરિશ્રમ કર્યો એમાં એમને આ વાત સાફ કરી છે. કે આત્માને સમજવાનો આ કાળ છે અને એક વાર આત્માને સમજણ કરી નહીતર અનંત અનંત કાળ છે એમ સુધી મંગોળિયામાં શરીરનું સંસ્કૃત ક્યારે ક્યાં જઈને પડે છે ને ક્યારે ક્યાં આખડે છે એનો મેળ નથી એમ આ જગતના પરિભ્રમણના વંતોળમાં પાછો ક્યાં ચાલ્યો જઈ અને પત્તો લાગશે. અહીંયા જે વિવેક કરવાનો અવસર છે એ ક્યાંય વિવેક કરવાનો અવસર બાકી નહીં પરંતુ માં
બરોબર
માટે આત્માનું સમજણ કરી લેવા જેવી છે. સત સમાગમે સાધુ સંત પુરુષો પાસેથી ચૈતન્ય સ્વભાવનું શ્રવણ કરીને તેનો નિર્ણય કરવો જોઈએ. કેટલી વાત લીધી કે જેણે આત્મા જાણ્યો છે ગુણથી અને વેદનથી જેણે આત્મા અનુભવ્યો છે એવા સત્પુરુષોનું સમાગમ કરીને એવા આત્માઓનું સમાગમ કરીને એની પાસેથી ચૈતન્ય સ્વભાવનું શ્રવણ કરીને નિર્ણય કરવો માત્ર સાંજા કરવો એમ પણ સમાગમ હોય તો એને ગૌણ કરવો એમ નહીં. સમાગમ થઈ શકે એવું હોય ને બીજા કાર્યોમાં લાગી રહેવું એમ નહીં. સમાગમ બરાબર કરવો જોઈએ પૂરી ભાવનાથી કરવો જોઈએ અને માત્ર સાંભળીને નિર્ણય કરવો પણ
જોઈએ.
પોતે જીવો છે એવો ભાસવા ન લાગે ત્યાં સુધી એને નિર્ણય કરવા પાછળ પૂરો પ્રયત્ન પાછળ પડીને પૂરો પ્રયત્ન કરવો
જોઈએ.
બેચેની ઊભી થાય ત્યાં સુધી એને એ પ્રયત્ન ખેંચીને કરવો. એટલી વાત નથી છે આ મનુષ્ય પર્યાયમાં સત્સમાગમને સંત પુરુષો પાસેથી ચૈતન્ય સ્વભાવનું શ્રવણ કરીને સંપ્રદાયમાં તો ચૈતન્ય સ્વભાવની વાત સાંભળવા મળતી નથી. કાંઈ ને કાંઈ જેમ બીજા ભૂતારાઓ દોરા ધાગાને બતાવે છે આમ દોરો બાંધો ને આમ ભાગો બાંધો ને આમ તાવી બાંધો એમ કાંઈ ને કઈ કરવાનું કે છે કે આમ કરો ને તેમ કરો આ ખાજો ને આ નહીં ખાજો ને આ વારે ખાજો ને આ તિથિએ ખાજો ને આમ કરજો ને તેમ કરો. પણ આત્મા ચૈતન્ય સ્વભાવ અદભુત થી અદભુત ચમત્કારિક હતું એ સ્વભાવની વાત કઈ સાંભળવા નથી. તેથી ચૈતન્ય સ્વભાવનું શ્રવણ કરવું એવી રીતે કરી જાય છે. વ્યાખ્યાન તો સાંભળી એવી રીતે પણ એની અંદર નવા નવા ન્યાય શું આવે છે એને બહુ લક્ષ્ય રાખ્યું છે. અને રોજ નવી નવી વાતો અંદર આત્મામાંથી કાઢીને આપણને આપે છે ઘણી નવીનતા આવે છે. એમ કરીને ઈચ્છાથી સાંભળે સાંભળવામાં પણ જો વાત કઈ પકડે
નવી નવી વાત
ન્યાય દવા શું આવે છે નવીનતાઓ શું આવે છે ચૈતન્ય સ્વભાવ સાંભળવો એ વાત એમાં બંધ થઈ જાય છે. કેમ કે કેટલાક વર્ષો પછી એને એમ લાગવા માંડે છે કે હવે તો કોક વાર જ કઈક નવીન આવે છે બાકી બધું એ જ નહીં કે છે. અનેક વર્ષ સાંભળ્યા પછી એને કોક વાત નવીન વાત આવે છે, બાકી તો બધું તેનું તે પછી એનો રસ મળે અથવા પ્રવચન પૂરું થાય પછી સાથે મળીને એમ કે આજે શું મળીને આવ્યું છે, કયો અન્યાય ન આવ્યો, તમારે ધ્યાનમાં પકડાવું કાંઈ, અમને તો ખાસ નહોતું લાગ્યું અથવા આમ જ લાગ્યું ચૈતન્ય સ્વભાવનો રસ છે. જો નવીનતા અને ન્યાયોનો રસ છે તો તને ક્ષયોક્ષમનો રસ છે.
બરોબર,
ચૈતન્ય સ્વભાવનો રસ
નથી પકડાઈ ગયો
અને ક્ષયોક્ષમના રસે ચડી તો અધ્યાત્મના રસે નહીં ચડી બોલાવી ગયો આપણે. જે જીવો શાસ્ત્ર શ્રવણ અને શાસ્ત્ર અધ્યયન કરીને પણ ક્ષયોક્ષમના રસે ચડી જાય છે અને આત્માનો રસ ચડતો નથી, અધ્યાત્મનો રસ ચડતો નથી, બોલાવી ગયો. એક મનુષ્ય એવો પ્રશ્ન પૂછો તો બને કે ગણધરદેવને એટલી જ્ઞાનની લબ્ધિ છે ભગવાનની વાણી સાંભળ્યા પછી કે ગણધરદેવ ભગવાનની વાણી સાંભળીને અંતર્મૂર્તમાં 12 મિલી રચના કરે છે અને ભગવાનની વાણીમાં તો એક સાથે જાણે કે બધું આવે છે, પૂરો આવે છે એવો તો એમને અનુભવ થાય છે. તો એમણે પછી વર્ષો સુધી શું સાંભળતા હશે વાણીમાં, નવીન શું આવે પછી
એમ પ્રશ્ન કર્યો.
પછી ગંધર્વદેવને નવું શું સાંભળવા મળે, 12 રચના તો અંતર્મૂર્તમાં કરેલી એમનું સામર્થ્ય અને એક કાળમાં જાણે એક સાથે પૂરું કહી દે છે એ ભગવાનની વાણીનું સાતિશય પણ છે. તો પછી વર્ષો સુધી ચાલ ગંધર્વ જ્યાં સુધી ભગવાન રહે ત્યાં સુધી ગંધર્વ પણ રહે છે. કાશી લાભ પૂર્વ ઋષભદેવ ભગવાન ગ્રસ્તમાં રહ્યા, 1 લાખ પૂર્વ રહ્યા સમોસરણમાં સર્વિંદ પદે. તો 1 લાખ પૂર્વ સુધી પછી શું સાંભળે, નવીન શું પછી આવે, 12 તો બધું એને રચી નાખ્યું કોઈ પહેલે અંતર્મૂર્તમાં. ભાઈ એ નવીન ન્યાયની નવીનતા સાંભળવા ત્યાં રોકાતા
નથી.
તે 12 ચૈતન્ય સ્વભાવને સાંભળે છે અને અંતરના ચૈતન્ય સ્વભાવમાં ડૂબકી મારે છે. એકનું સાંભળતા નથી. જે ચૈતન્ય સ્વભાવની ગહનતા એટલી છે, અપાર ગહનતા છે કે જેનો કોઈ પાર નથી, એ ચૈતન્ય સ્વભાવમાં છે, અંતર્મગ્ન થાય છે અને બહાર નીકળે છે ત્યારે એ ચૈતન્ય સ્વભાવને જ સાંભળે છે, બીજું સાંભળવાની એમની કોઈ આવશ્યકતા
નથી.
એનું તાત્પર્ય એ છે કે અહીંયા પણ તું સત્પુરુષ પાસેથી ચૈતન્ય સ્વભાવને સાંભળજે. ચૈતન્ય સ્વભાવને સાંભળજે એટલે એકમાત્ર ચૈતન્ય સ્વભાવને સાંભળજે, બીજું કાંઈ સાંભળવા ઉપર લક્ષ પડાવી
નહીં.
એ નથી તાત્પર્ય.
બહુ સરસ.
ગુરુદેવ ના વ્યાખ્યાન માં શું સાંભળ્યું? ચૈતન્ય સાંભળવાની જે ભાવના છે એ ભાવના માંથી ભાવ સ્વરૂપ પ્રગટશે. ભાવ શ્રવણ માંથી ભાવ સ્વરૂપ પ્રગટશે. બીજા પ્રકારે શ્રવણ કરતા ભાવ સ્વરૂપ નહીં
પ્રગટે. ચારે અનુયોગમાં અમારે શું
ચૈતન્ય સ્વભાવ સાંભળવાનો? તમામ શ્રવણ અને વાંચન, શ્રવણ વાંચન ચિંતન મનન અને મૌલન, નિધિધ્યાસન અને ધ્યાન, આ બધાનું કેન્દ્ર સ્થાન એક ચૈતન્ય સ્વભાવ થઈ
જોઈએ.
જે ચૈતન્ય સ્વભાવમાં અનંત 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 આનંદ રહેલો છે, પછી બીજું જોઈએ પણ શું? એને છોડીને બીજું શું જોઈએ? પ્રશ્ન પણ રહેતો
નથી. પાંચસો ત્રણ
ખાસ કરીને લોકો અને જેને આ વિષય નથી એ તો બિચારા રાજકારણમાં રસ લે, પણ જેને આ શાસ્ત્રો હાથમાં આવ્યા, જેને વિદવત્તા શાસ્ત્રો હાથમાં નહીં થઈ, એ પણ બિચારાને રાજકારણમાં રસ થઈ જાય છે. એને એમ થાય છે કે વ્યાખ્યાન વાંચતા વાંચતા હું કે ત્યાં ચાલી જાય, એનો દાખલો આવી જાય, રાજકારણ નો દાખલો આવી જાય. મેં જે થયું એવું બધું અનંત વાસી આયા ચૈતન્ય વાર્તા માંડે છે ત્યાં એ બધી ઊંચણમાં પડવા જવું
નથી.
પણ એનો રસ જેને હોય એને આ વાત પસંદ, એને ચૈતન્ય સ્વભાવની વાત
કઠણ લાગે,
કઠણ પડે છે. અને જેને આ વાતનો રસ લાગી જાય, ચૈતન્ય સ્વભાવનો રસ લાગી જાય, તેને બીજામાં રસ લાગતો
નથી.
જેમ જગતના સંયોગ વિયોગની તીવ્ર રુચિ અને ઘણી કિંમત થતા એનો રસ લાગે છે, એને આત્માનો રસ લાગતો નથી. તેમ જેને ઇન્દ્રિય જ્ઞાનથી રસ ચડ્યો છે શાસ્ત્રોનો, પોતાની બુદ્ધિને હિસાબે જેને ઇન્દ્રિય જ્ઞાનથી રસ ચડ્યો છે તેને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે ઘણી મહેનત કરે ઇન્દ્રિય જ્ઞાનની દિશામાં આગળ વધવાની, એટલું વાંચું એટલું સાંભળું આસો કરું, એવા એના હું પોતે અનુવાદો કરું, એના હું આમ કરું તેમ કરું, અનેક પ્રકારની ઇન્દ્રિય જ્ઞાન ની પ્રવૃત્તિમાં જે તીવ્ર રસ્તે ચડી જાય છે તેને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું
નથી,
પરસ્પર વિરુદ્ધ છે ને, રસ વિરુદ્ધ છે. જેમ રાગ એ વિચાર છે તેમ ઇન્દ્રિય જ્ઞાન નો રસ એ પણ આત્માના રસ ને છોડીને, સ્વભાવના રસ ને છોડીને, ઇન્દ્રિય જ્ઞાન થી માંડીને કોઈ પણ અન્ય રસ નો ગયો એટલે એની કશાય શક્તિ તીવ્ર થઈ
જાય.
અથવા બીજી રીતે કહીએ તો એનું મિથ્યાત્વ પણ તીવ્ર થાય
છે.
મિથ્યાત્વ પછી મંદ થવાનો અવસર રહેતો
નથી.
માર્ગ સૂક્ષ્મ છે.
અતિન્દ્રિય જ્ઞાન નો રસ ચડવો જોઈએ.
અતિન્દ્રિય જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી આત્મા છે એના રસમાં એ અતિન્દ્રિય જ્ઞાન નો રસ ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન માત્ર ઇન્દ્રિય દ્વારા નહીં જતા પ્રદેશ પ્રદેશે વ્યાપીને પરિણમે છે એવું જે સ્વસંવેદન જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાન છે. એમાં નિરાકુર ચૈતન્યનો રસ છે. એ રસ જેને પ્રિય છે તે રસના પિંગને પકડે છે, એ રસને વધારે છે.
અમને અતિન્દ્રિય જ્ઞાન નો જ રસ છે, ચડતો
રસ છે ને ચડતો નથી. બે વાત કેવી છે,
ત્યાં હું ભૂલ થાય
રસ હોય તો ચડ્યા જ ના, રસ નથી માટે ચડતો
નથી.
પણ અવલોકન હોય તો ખબર પડે ને કે રસ ક્યાં જાય છે. પોતાને પોતાના પરિણામ નું અવલોકન હોય તો ખબર પડે કે ક્યાં જાય છે,
રસ જાય છે.
જાગૃતિ નો હોય, અવલોકન નો હોય તો એના રસ ને એને શું ખબર પડે.
બરોબર.
ચૈતન્ય સ્વભાવ નું શ્રવણ કરીને વાત તો અનેક પ્રકારે આવશે. સત્પુરુષ ના સમાગમમાં જતા વાત તો અનેક આવશે
આવશે.
પણ તું માત્ર ચૈતન્ય સ્વભાવ નું શ્રવણ કરજે, બીજી વાત ઉપર બહુ વજન આપીશ
નહીં.
એનો નિર્ણય કરવો જોઈએ. અહો મનુષ્યપણાની આવી દુર્લભતા સમજીને ચૈતન્યને જ ધ્યેય બનાવવા જેવો છે. મનુષ્યપણાની આવી દુર્લભતા સમજીને એટલે કે ભાગ્યે જ મળે છે અને અહીંયા ચૈતન્ય સ્વભાવ સમજવો સુગમ છે એવી એની પરિસ્થિતિ જોઈને ચૈતન્યને જ ધ્યેય બનાવવા જેવો છે, એક જ લક્ષ્ય રાખવા જેવું છે એમ કહે છે. જાણે ચૈતન્યને ધ્યેય ન બનાવ્યો અને એકલા પરને જ ધ્યેય બનાવ્યો તે જીવ સ્વવિષયને છૂટીને પર વિષયોમાં રમે છે તે કેવો છે કે રાખને માટે રત્નને મારી નાખે
છે.
હિમજીએ પણ આ વિશે બહુ ઉત્સાહ્યો છે કે મનુષ્ય પણ આખું મનુષ્યપણું તો કહે પણ મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્ન જે છે એનાથી પણ અધિક મૂલ્યવાન છે.
મનુષ્યપણાનો
એક સમય રત્ન ચિંતામણી થી અધિક મૂલ્યવાન છે. પત્રો મારે કહે છે કે કોઈને રાખ જોતી હોય ને રત્નને બાળે એમ આજી પોતાના શુદ્ધ ચૈતન્યને ધી બનાવીને એને વિષય બનાવવાને બદલે અન્યને વિષય બનાવે છે. પરિણતિ એકલી ત્યાં ને ત્યાં જ રોકાઈ જાય છે. એ રાખને માટે વૃક્ષ પણ હારી જશે, વૃક્ષ પણ છોડી દેશે. જેટલો સમય મળે એટલો અથવા ઉદયના સર્વ કાર્યોમાં પણ એને ચૈતન્યનું લક્ષ કરવું જોઈએ. નિજ ચૈતન્યને લક્ષમાં મુખ રાખીને બીજું જે કાંઈ જેટલું થવું હોય તેટલું થાવવા થાવ, ન થાવ તો જે પરિસ્થિતિ થાય તે અમને મંજૂર છે. થાવ તો એની કોઈ કિંમત નથી. ચૈતન્યનું લક્ષ કરવું જોઈએ
નહીં.
એવી વાત કરી છે કે સાતમી નારકીની તમતમ પ્રભા પૃથ્વી છે અને નવરંગ નરક જેને કહેવાય છે એ મને સંમત છે, પણ વિખ્યાતની મોહની મને સંમત
નથી.
આમ લીધું છે. અહીંયા પણ માણસ કહે છે જે આત્માનું ધ્યાન પાછવા જઈએ તો સંયોગો ઉપરની સાવધાની ઘટી જાય અને દુકાને કઈક આડું થઈ જાય, ધ્યાન ન રહે, નુકસાન જાય તો શું કરવું? વેપારમાં
શું
કરવું? બોલી તો તમને પ્રતિકૂળતા આવશે કે બીજું કઈ થશે? તો કે છે કે પ્રતિકૂળતામાં તો રવરંગની પ્રતિકૂળતાથી કોઈ વધારે આ જગતમાં પ્રતિકૂળ સંયોગો નથી. એ મને સંમત છે એમ કે છે, પણ મને વિશાખ મોની સંમત
નથી.
એટલે કે બે માંથી એક ની પસંદ કરવાની જો તક આવે આ બાજુ મિથ્યાત્વ ઊભું છે અને આ બાજુ રૌરવ નરક છે. તારે મિથ્યાત્વ લેવું હોય તો મિથ્યાત્વ લઈને રૌરવ નરક જોતું હોય તો હું અહીંયા આપણે
આને સમજ નહીં કરવું બરોબર.
પેલો ઓલા મિથ્યાત્વ તો ઓલો રૌરવ નરક પડ્યો જ છે.
અનંત પીડા છે રૌરવ નરક. મિથ્યાત્વની ગાંઠમાં તો તું અનંત વાર હાથની નારકી લે છે અને અનંત પ્રતિકૂળતાઓને પામીશ. વિવેક તો ક્યાં કરો?
વિવેક
શેનાથી લાભ છે એની તને ખબર નથી. અને તું જે નુકસાનનો વિષય છે એને બાજી પડે છે, છોડતો નથી.
બધે ઠેવાના સમાજ સંગઠન ના બાને ઓલી વાત ને પસંદ કરે
કોઈ પણ વાત. અનંત કાળે આવું મનુષ્યપણું ને આ વિષય બે એક સાથે મળ્યા પછી એને ચૂકી ગયું. એના જેવી બીજી કોઈ મોટી ભૂલ છે
નહીં.
અનંત કાળે મનુષ્ય નહીં મળે એનું કારણ કે આપણી મોટી ભૂલ કરી છે. એની સજા પણ એવી જ છે. જે ભૂલ કરી એને મોટી કરી છે તો એની સજા પણ નથી છે. અનંત કાળ સુધી મનુષ્ય પણ નહીં મળે.
બરોબર.
એ વાત સત્પુરુષો પાસેથી મળે છે અને એ વિષયને એ દિશામાં સત્પુરુષના સંગથી એ દિશામાં જીવ ગતિ કરી શકે છે. કંઈક સુગમતા છે. બાકી તો જગતની પરિસ્થિતિ કોઈ એવી છે કે ક્યારે ક્યાં ચડી જાય એનો કાંઈ મેળ પડે એવું નથી. ચૈતન્ય સ્વભાવ પર લક્ષ કરવા માટે એને એની જરૂરિયાત તો પૂરેપૂરી લાગી જવી
જોઈએ.
જરૂરિયાત લાગ્યા વિના અને રુચિ થયા વિના પ્રાપ્તિની ભાવના વિના લક્ષ બંધાતો નથી. લક્ષ બંધાય જવું જોઈએ. જે ચીજનું પ્રયોજન છે એનું લક્ષ્ય રહે છે કે નહીં, અથવા જ્યાંથી સુખનું કારણ છે એનું લક્ષ્ય રહે છે કે નહીં. તો એને સુખ આત્મામાં છે અને આત્મામાંથી સુખ મળશે તેથી એક આત્મા જ ગ્રહણ કરવા યોગ્ય
છે.
ચૈતન્ય સ્વભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે. ચૈતન્ય સ્વભાવ જ સર્વસ્વ છે. બાકી એ સિવાય જે કાંઈ છે એનું કોઈ મૂલ્ય નથી આ જગતમાં. બધાની કિંમત, આખા જગતની કિંમત ઉડાડીને આની કિંમત આંકે તો થાય
બરોબર,
નહીં તો ઉદયના પ્રસંગમાં જીવને અનાદિનું એકત્વ એટલું છે કે નાનામાં નાના કાર્યના કાળમાં પણ એના પરિણામ એકત્વને ભજે છે. કોઈ સામાન્ય કામ કરવું હોય તો પણ એના પરિણામ એકતા બુદ્ધિથી કામ કરે છે. કેટલી તીવ્રતા છે એક ચૈતન્યને નહીં ગ્રહણ કરતા. આ પરિસ્થિતિ ઊભી જ છે એને ટાળવા અને એને તોડવા માટે એને અંતરમાં પુરુષાર્થ કરવો જોઈએ અને તે પૂરો પાછળ પડીને મરણ નો કોઈ ભય નથી, પણ અમારે જે કાર્ય માટે નીકળ્યા છે એમાંથી અમે પાછા ફરવાના
નથી.
એવું સુરત લઈને જાય છે કે
નહીં,
એ જીતીને આવે છે. જીતીને આવે હારે આવે બીજું વિશે છે, પણ જે જાય છે એ રીતે જાય છે. અહીંયા પણ એમ હરિનો માર્ગ છે, સુરાનો નહીં કાર્ય કામ
કરશે.
તો પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લઈ નામ, માથું ઉતારીને દેવાની છે તારામાં તેવડ તો હરિનું નામ લીધે નહીં તો હાલ તો તારું કામ નથી. હરિનું ઈશ્વરનું નામ લેવાનું તારું કામ નથી, કાયર પુરુષ તારું કામ નથી.
બરોબર,
આ તો સુરવીરના કામ. ગુરુદેવ કહેતા કે આ વીરનો માર્ગ છે, વીરનો માર્ગ, વીરનું સંતાન છે, કાયરોના આના કામ
નથી. સોનગઢ સાત થી જવાના અમારે શું ત્યાં સાંભળવું,
સમજવું. ભગવાન ની પ્રતિષ્ઠા એટલે ચૈતન્ય ની પ્રતિષ્ઠા,
ભગવાન ની
જ્ઞાનેન્દ્ર ની પ્રતિષ્ઠા એટલે ચૈતન્ય ની પ્રતિષ્ઠા.
અરે વાહ,
બહાર ની પ્રતિષ્ઠા બહાર માં અને અંદર માં સ્થાપેલી પ્રતિષ્ઠા,
અંદર માં
એ અંદર ની પ્રતિષ્ઠા નું એ બાહ્ય નિમિત્ત છે. જ્ઞાનેન્દ્ર ની પ્રતિષ્ઠા એ સ્વરૂપ પ્રતિષ્ઠા નું જ બાહ્ય નિમિત્ત છે. તો નિમિત્ત ને નિમિત્ત ના સ્થાન માં, ઉપાદાન ને ઉપાદાન ના સ્થાન માં રાખે તો નિમિત્ત નિમિત્ત ના સ્થાન માં
છે.
અંદર ના ચૈતન્ય છોડીને એકલો બાર ની પ્રતિષ્ઠામાં જાય તો એને નિમિત્ત નો રાખીને ઉપાદાન ને લઈ
ગયો.
નિમિત્ત ને નિમિત્ત ના સ્થાન માં રાખવાને બદલે ઉપાદાન માં લઈ ગયો.
બરોબર, ભગવાન ની પ્રતિષ્ઠા એ ચૈતન્ય
પ્રતિષ્ઠા, ચૈતન્ય પ્રતિષ્ઠા નું
નિમિત્ત.
સ્વરૂપ ની પણ સ્વરૂપ ની પ્રતિષ્ઠા છે, આત્મ સ્વરૂપ ની પ્રતિષ્ઠા છે. એટલે જ્ઞાન નો વ્યવહારે અનુમોદન કરે છે. શું કે છે
વીર નો માર્ગ એટલે અહીંયા વીરત્વ કઈ કયા દ્રષ્ટિકોણ?
વીર નો માર્ગ એટલે વીરત્વ કઈ રીતે?
એટલે જે લોકો સંયોગ થી ડરે છે, પ્રતિકૂળતાઓ થી ડરે છે, જે નિંદા પ્રશંસા થી ડરે છે, લાભ નુકસાન થી ડરે છે, જીવન મરણ થી ડરે
છે,
એ બધા કાયર છે.
બરોબર,
એટલે જ્યાં ને ત્યાં લાગી રહે છે, આત્મકાર્ય કરી શકતા નથી. પણ એ બધાની ઉપેક્ષા કરીને ગમે તે મરણ તુલ્ય પ્રસંગ આજે સામે આવી પડે તો પડો, અત્યારે મૃત્યુ સામે હોય તો વાંધો નથી, પણ હું મારા સતાવીમાંથી પાછો હટવા માંગતો
નથી.
મૃત્યુના કાલે પણ ખ્યાલ આવે કે હવે આ દેશ છૂટવાનો કાળ છે, નાળ તૂટે છે, કંધાતી નથી પણ
નાળ તૂટે છે,
એના બીટી મિસ થઈ જાય છે. સમજ્યા? એને ખબર પડે કે કાંઈ પણ હું મારામાં બરાબર સાવધાન છું,
સાવધાન
દેહની કોઈ ચિંતા ને વિકલ્પ મારે કરવાનો રહેતો
નથી.
દેહાદી સ્વરૂપ નથી, રાગાદી સ્વરૂપ નથી, હું તો એક ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, મારા સ્વરૂપથી પરિપૂર્ણ છું અને જ્ઞાન ને આનંદ નો ઘન છું. વાત પૂરી થઈ જાય છે, મારે કોઈ બીજું લક્ષ્ય કરવાનો પ્રશ્ન રહેતો
નથી. પુરુષાર્થ બહુ ઉપાડ્યો.
એમ સુરવીરપણે જે સ્વરૂપની ચૈતન્ય ગતિમાં આગળ વધે,
આગળ વધે,
એ ચાર ગતિને છોડીને પંચમ ગતિમાં આગળ વધે છે, પવિત્ર પંચમ ગતિમાં. એને ચાર ગતિમાં પછી રખડવાનો પ્રશ્ન રહેતો
નથી.
જીવનમાં કદાચ ન થયું હોય, જે જીવન જીવિત થયું હોય એમાં કદાચ રહી ગયું હોય તો સંભાળવાનો તો વર્તમાનને છે. કેટલા એવા જીવો છે જેનો ભૂતકાળ બરાબર હોતો નથી અને વર્તમાન થી સુધારી દે છે. ભગવાન મહાવીર સ્વામી નો ઇતિહાસ, મરીચી થી માંડી એમનો ઇતિહાસ, એ તો અનાદિનો છે. ઋષભદેવ ભગવાન ના મરીચી થી માંડી ને એમનો ઇતિહાસ પુરાણ છે, એમાં સુનિરા ભાવ સુધી તો એક એક આમ થોડું નથી કર્યું. બધા જલ્લા
થયા પોતે ક્રૂર પ્રાણી
ભરત મહારાજાએ કૈલાસ પર્વત ઉપર 72 જિનાલય સુવર્ણ ના બનાવ્યા છે, એમાં જિંદગી ની સ્થાપના
ભૂત ભવિષ્ય ને વર્તમાન 3-24
કે છે.
હા,
એ વખતે 25 તીર્થંકર થયા હતા અને 47 થવાના બાકી હતા. ગત 24 ના 24 થયા હતા અને ઋષભદેવ ભગવાન 25 થયા હતા. આ 24 ના 23 બાકી હતા,
24
ના 24 ને 23 47 બાકી હતા. 72 માંથી 25 થયા. 72 ની સ્થાપના કરી, 72 સોનાના જૈન મંદિરો બનાવીને એની અંદર જૈન મંદિર પ્રતિષ્ઠા
કરી. ભરત મહારાજ
નાની હતા, સારી સમય દ્રષ્ટિ હતા, સદભાવ
મોક્ષકામી
જનારા, તેઓ નામ લેનારા હતા, સારી સમય દ્રષ્ટિ હતા, ધર્મી પુરુષ હતા અને એમને એ સ્થાપના ચૈતન્યની પકડ છે અંદર માં, એને એનો યથાર્થ, કેમ કે એને અનુસંધાન થાય છે એ વિશે. આમાં બાધક છે કે સાધક છે, નિમિત્ત તરીકે સાધક છે કે નિમિત્ત તરીકે બાધક છે, એનું વિરોધ પણ એ કરી શકે છે, બીજા કરી શકતા
નથી. દેવાદિદેવ સિમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય હો, વિતરાગી દિગંબર જિન ધર્મ નો જય હો.